શ્રી પ્રવચન સાર ગાથા 272 અને 273 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 170.
સ્વરૂપનું અયથાર્થ જ્ઞાન એ સંસાર છે. તત્વનું અયથાર્થ તત્વ કહો કે સ્વતત્વ કહો, સ્વરૂપ કહો, એનું અયથાર્થ જ્ઞાન તે જ સંસાર છે. એથી વિપરીત હવે અહીંયા મુનિરાજની મુખ તત્વ કહે છે, અધધાચાર યુક્તો યથત્વ પદ નિષેધો સંતપ્પાસોત્ર પણે પદોના અને અર્થોના પદ નિશ્ચય વાળો હોવાથી શાંત આત્મા છે. સ્વપર પદાર્થોના જ્ઞાન પૂર્વક પ્રશાંત આત્મા છે. એમ દેખો ઉપર ઉપરથી શાંત દેખાય છે એમને, પણ યથાર્થપણે પદાર્થોના પદો અને અર્થોના ભગવાને કહેલા જે શાસ્ત્રો એ પદો બધા નવ પદાર્થ અને સોપર પદાર્થોના નિશ્ચય વાળો હોવાથી પોતાથી જે કોઈ ભિન્ન છે અને ભિન્ન છે તેથી ઉપાધિ નથી એમ પર પદાર્થનું જ્ઞાન છે. આ બીજું છે, પર છે, હું નથી એનો અર્થ એ કે મારાથી ભિન્ન હોવાથી મને ઉપાધિ નથી. ભિન્ન પદાર્થને ભિન્ન તત્વને ઉપાધિ કરવા માગે તો એમાંથી કાંઈ મળે એને સુખ થાય એ તો વસ્તુના સ્વરૂપમાં નથી. તેથી જે પ્રશાંત આત્મા છે કારણ બીજું થયા, પ્રશાંત આત્મા ઠરી ગયેલો છે, શાંત થયેલો છે. પ્રશાંતનો અર્થ કે જેની વૃત્તિઓ શાંત થઈ ગઈ છે. પર પદાર્થનું જ્ઞાન જ એને શાંત થવાનું કારણ છે. પરનું પરપણારૂપ જે જ્ઞાન છે એને પર પ્રત્યેનો ઉત્સાહ ટાળી દે છે, એટલે એની વૃત્તિ એની પ્રશાંત થઈ ગઈ છે સ્વરૂપ જ્ઞાન પૂર્વક અને અયથાચાર રહી છે. એટલે અયથાર્થ ચારિત્ર અન્યથા આચરણ રહી છે તે સંપૂર્ણ સામાન્ય સામાન્ય વાળો છે. જેનું આચરણ જીનોક્ત જીનેન્દ્ર ભગવાને કહ્યું તે અનુસાર છે, જીનોક્ત માર્ગ અનુસાર છે, તે યથાર્થ આચરણ. અયથાચાર રહી એટલે યથાર્થ આચરણ. તે સંપૂર્ણ સામાન્ય વાળો જીવ જેની સાધુપણું વ્યવહાર નિશ્ચિત સંપૂર્ણ છે, ક્યાંય ક્ષતિ નથી એવું જીવ, અફળ એવા આ સંસારમાં કર્મફળ રહિત થયેલા એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી એટલે કે એની મુક્તિ શીઘ્ર થઈ જાય. જ્યાં કોઈ પરદ્રવ્ય અને પ્રતિબંધનું કારણ નથી, અટકવાનું કારણ નથી, જ્યાં ભાવ બદ્ધપણાને બંધાતો નથી, બદ્ધ થતો નથી, અટકતો નથી, પછી એને સંસારમાં રખડવાનું કોઈ પ્રયોજન પરિભ્રમણનું રહેતું નથી. टीका जे समान त्रिलोकनी कलगी समान निर्मल विवेक रूपी दिव्यना प्रकाश वाला होवाने लीधे भेद ज्ञान है विवेक रूप जे ज्ञान है ये त्रण है એટલે આ વિશ્વમાં ઉર્ધ મધ્ય અધો ત્રણેય લોકમાં સર્વોત્કૃષ્ટ છે એને કલગી કહેવાય. આ શાખામાં કલગી બાંધે છે ને લગ્ન કરે ત્યારે શોભા દાગીના ઘણા બધું કપડાં સારા પહેરે ઉપર પાછી કલગી બાંધે. એટલે ત્રણ લોકમાં જે સુંદરમાં સુંદર છે ત્રણ લોક આજે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે. શું કે નિર્મળ વિવેક રૂપી જ્ઞાનનો પ્રકાશ, દિવી એટલે જ્ઞાનનો પ્રકાશ. નિર્મળ જે જ્ઞાનનો પ્રકાશ છે એટલે જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે તેવો હોવાને લીધે યથાસ્થિત પદાર્થ નિશ્ચય વડે ઉત્સુકતા વર્તાવીને ટાળીને સ્વરૂપ મંથર રહેવાથી સતત ઉપશાંતાત્મા વર્તતો થકો. યથાસ્થિત પદાર્થ નિષ્ઠિ વડે ઉત્સુકતા નિવર્તાવીને પર પદાર્થ પ્રત્યેનો ઉત્સાહ જેનો પદાર્થના નિશ્ચયથી ખલાસ થઈ ગયો છે. પર પદાર્થમાં આત્મા કાંઈ કરી શકતો નથી પછી એ સંબંધની વૃત્તિમાં ઉત્સાહ રહેતો નથી. આ તો ચોથે ગુણ સ્થાને ઉત્સાહમાં ફેર પડે છે. સાધુની સમણની દશામાં તો આચરણમાં એટલો ફેર પડ્યો છે કે એની પ્રવૃત્તિ ક્યાંય દેખાતી નથી. જગતની તમામ પ્રવૃત્તિ છોડીને જે અસંગ દશાને પામ્યા છે મનની વાત છે ને સમણ. યથાસ્થિત પદાર્થ નિષ્ઠિ વડે પોતાના સ્વરૂપમાં અહીંયા જો પોતાનું સ્વરૂપ જુએ તો એ એટલું રમ્ય છે કે એમાંથી બહાર નીકળવું એ મુનિને માટે આકરું છે. સ્વરૂપ મંથર શબ્દ લીધો છે. સ્વરૂપમાં જામી ગયેલા મંથર એટલે સુસ્ત ધીમા આ સમણ સ્વરૂપમાં તૃપ્ત હોવાથી આનંદના ઉભરામાં તૃપ્ત થઈ જતા હોવાથી જાણે કે સ્વરૂપની બહાર નીકળવાનો આળસું સુસ્ત હોય એમ સ્વરૂપ પ્રશાંતિમાં મગ્ન થઈને રહ્યા છે. આ મુનિનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપની લગ્ની એકાગ્રતા એટલી જોરદાર છે કે જગતના કોઈ કાર્ય કરવામાં એની વૃત્તિ ઉત્સાહિત જ થઈ શકતી નથી. ઉત્સાહિત તો થઈ શકતી નથી પણ ખરેખર જગતના કોઈ કાર્ય કરવા લૌકિક કાર્ય કરવા એટલો જે બોજો રાગનો જે બોજો એ બોજો મુનિ સહન કરી શકતા નથી. અસહ્ય છે એના માટે ખરેખર અસહ્ય છે એ સહન કરી શકતા નથી. શ્રમણ માટે કરીને ઘણા ટૂંકા ટૂંકા વાક્યો છે ને એમાં કોઈ કામની જવાબદારી લઉં નહીં. મુનિ કોઈ કાર્યની જવાબદારી સંભાળે નહીં. આત્મનું કામ એને માથે. હવે છેવટ ટાઈમ થાય તો પ્રવચન આપવાનું સમયસર પ્રવચન આપવાની જવાબદારી મુનિ લેતા નથી. એ બંધન મુનિ સ્વીકારતા નથી. વૃત્તિ આવે ને બોલે તો સીધી વાત છે, નહીતર ન બોલે તો એમની પ્રશાંત મુદ્રા એ સાક્ષાત બોધ સ્વરૂપ હોય છે. મુનિનો જે બેદાર છે એના બોજ સ્વરૂપ છે, વિતરાગતાથી નીતરતો છે. મન વચન કાયામાં જે વિતરાગતા છલકાય છે ખરેખર તો એ તો પરમાણુ છે. શરીરના પર્યાયો, વચનના પર્યાયો, પૂતગલના પર્યાયો છે બધા. જોડ હોવા છતાં જાણે આત્માની શાંતિ એમાં ઉતરી છે એવું તો એનો જેનો દેખાવ થઈ જાય છે. નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે ને, માણસ ગુસ્સો કરે તો ગુસ્સાને અનુસાર શરીરની વચનની ચેષ્ટા હોય, હશે તો હાસ્યને અનુસાર એના ભાવ પ્રદર્શિત થાય છે ને. મનવચન કાયાના પર્યાય અવસ્થાઓ દ્વારા આત્માના ભાવ પ્રદર્શિત જેમ વિકારી દશામાં થાય છે એમ અવિકારી દશામાં પણ એની શાંતિ, પ્રશાંત આત્મા થયો છે એની શાંતિ એના પરિણામમાં જોવામાં આવે છે. યથાસ્થિત પદાર્થ નિશ્ચય વડે પર પ્રત્યેની ઉત્સુકતા નિવર્તાવીને, પર પદાર્થ પ્રત્યેની વૃત્તિ ઉત્થાન થાય છે, ઉત્સુક થાય છે, એ ટળી ગઈ છે, એ ટાળીને એ નાસ્તિને પક્ષે અસ્થિમાં સ્વરૂપ મંથર રહેવાથી, સ્વરૂપમાં જામેલા રહેવાથી, સ્વરૂપમાં જામી ગયા છે તેમાંથી ઉખડવું નહીં ફાવતું હોવાથી સતત ઉપશાંત આત્મા વર્તતા થતા, સતત નિરંતર એકદમ એકદમ અને વિશિષ્ટપણે, સતત ના ઘણા અર્થ નીકળે છે, એકદમ અથવા વિશિષ્ટપણે અસાધારણપણે ઉપશાંત આત્મા વર્તતા થતા સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે તરતો વિચરતો હોવાથી અયથાચાર રહીત વર્તતો થતો. એમ ન કહ્યું કે 28 મૂળગુણ બરાબર પાડે છે એટલે અયથાચાર રહીત છે. સ્વરૂપમાં વિચરતો હોવાથી આ નિશ્ચિત ભ્રાંતાથી વાત કરી, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે વિચરતો હોવાથી, રમતો હોવાથી અયથાચાર રહીત વર્તતો થકો. સ્વરૂપ આચરણ તે જ અયથાચાર રહીત આચરણ છે, બાકીનું બધું આચરણ છે એ આચરણ યથાર્થ આચરણ કહેતા નથી, એ આત્માનું આચરણ નહીં. સ્વસ્વરૂપમાં રમણતા કરવી, લીનતા કરવી એ જ આત્માનું આચરણ છે, કેમ કે એવો જ આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે. એ આત્માનું સ્વરૂપ છે, એ આત્મામાં લીન રહેવું એવું આત્મામાં સ્વભાવ છે. પરમાં લીન થવું, પરમાં જોડાવવું એ આત્માનો સ્વભાવ છે, જેવો સ્વભાવ છે સ્વદ્રવ્યનો તેવું જ આચરણ થવું તેને યથાર્થ આચરણ કહેવામાં આવે છે. એવું અયથાચાર રહીત વર્તતો થકો. નિત્ય જ્ઞાની હોય, જે સદાય જ્ઞાની હોય, આપણે નિત્ય અજ્ઞાની લીધો છે ને આગળની વ્યાખ્યામાં. મળથી મલિન મનવાળા હોવાને લીધે નિત્ય અજ્ઞાની છે, એ દ્રવલિંગીને નિત્ય અજ્ઞાની કયા, સંસાર તત્વ કયા, અહીંયા ભાવલિંગીને નિત્ય જ્ઞાની કહીને મોક્ષ તત્વ કહેવામાં આવે છે. મુનિને મોક્ષનું સાધન તત્વ એ મુનિને કહેશે, અને મોક્ષ તત્વ પણ મુનિને કહેશે. બે મુનિને ઉપર લીધું છે. બીજી જે ત્રીજી ગાથા છે એમાં મોક્ષ તત્વના સાધન તત્વને મનોરથના સ્થાન તરીકે અભિનંદે છે. ધર્મી જીવની ભાવના મુનિની ભાવના છે, મોક્ષ તત્વનું સાધન છે, પ્રત્યક્ષ સાધન છે, અનન્ય સાધન છે, તેથી એની ભાવના ભાવી છે. એ મોક્ષ તત્વના સાધન તત્વ તરીકે એને પ્રસિદ્ધ કર્યું છે. અહીંયા એને જ મોક્ષ તત્વ કહ્યું છે. જો જેનો દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં કોઈ ઉપયોગ ને પ્રતિબંધ નથી, એવો જેનો અપ્રતિબંધ વિહારી ઉપયોગ છે, ગમે તેવી શરદી ગરમી વરસાદ ગમે તેવા હોય, સાધારણ ને અસાધારણમાં સાધારણ હોય, મુનિને જાણે દેહનો ઉપયોગ જ છે. ઉપયોગ જાણે કે ખલાસ થઈ ગયો છે, એ પ્રકારની એક અસાધારણ સ્વરૂપ પ્રમણતા જાણે સાક્ષાત મોક્ષ થઈ ગયો હોય. એટલે તો ગુરુદેવ કહે છે ને, હાલતા ચાલતા સિદ્ધ, એને મોક્ષ તત્વ કહી દીધું. નિત્ય જ્ઞાની હોય, અયથાચાર રહિત વર્તતા થતા નિત્ય જ્ઞાની હોય, તે ખરેખર સંપૂર્ણ શ્રામણ્ય વાળા સાક્ષાત શ્રમણને મોક્ષ તત્વ જાણવું, જેને પ્રગટ મૂર્તિમાન મોક્ષ જોયો જોવો હોય, એને આવા ભાવલિંગી સંત મુનિના દર્શન કરવા. એમ કે જવાહરભાઈ બહુ રસિક વર્ણન દીધું છે. આચાર્ય પૂતે મળ્યું છે, એ દિશામાં પૂતે વર્તે છે સાક્ષાત, તે ખરેખર સંપૂર્ણ શ્રામણ્ય વાળા સાક્ષાત શ્રમણને મોક્ષ તત્વ જાણવું, જેને સંપૂર્ણ શ્રામણ્ય પ્રગટ્યું છે, જે ખરેખર પ્રતિ સમય અનન્ય ભાવે આત્માને સાધી રહ્યા છે, પ્રતિ સમય સમયે સમયે અનન્ય ભાવે આત્માને જે સાધી રહ્યા છે, એવા જે સાધુ છે તે મોક્ષ તત્વ છે. મુનિનું એવું સ્વરૂપ છે કે ચોથા અને પાંચમા ગુણ સ્થાન વાળા તમામ સાધકોને એ ભાવનાનો વિષય બની જાય છે. શ્રીમદજી અપૂર્વ અવસર ગાયું છે અને બેસી આવે છે. મુનિનું વર્ણન આવે છે, તેવું આવે છે. તે ખરેખર કેમ કે મુનિને ઉપયોગ વેચાતો નથી, કોઈ પ્રવૃત્તિ નથી, લૌકિક પ્રવૃત્તિ ખલાસ થઈ ગઈ છે. ઉપયોગ આવે છે પંચમહાવૃતાદિનો, એ તો એટલો રાગ રહી ગયો છે સાધક દશા છે ને, તો બીજી કોઈ પ્રવૃત્તિ જોવામાં આવતી નથી, એ પણ નિર્દોષ પ્રવૃત્તિ છે. અઠ્યાવીસ મૂળગુણની જે પ્રવૃત્તિ છે તે બાહ્ય પ્રવૃત્તિ છે, અને બાહ્ય પ્રવૃત્તિ બાહ્ય અપેક્ષાએ સંપૂર્ણ નિર્દોષ છે. કેમ કે બાહ્ય પ્રવૃત્તિમાં શું છે, બીજા જીવોની હિંસાનું કારણ થાય છે, કે બીજા જીવોની એકેન્દ્રથી માંડીને તમામ જીવોની હિંસા ન થાય, એ નિર્દોષ પ્રવૃત્તિ છે બહારની અપેક્ષાએ. જેમ શ્રીમદજીએ કહ્યું ને કે એક જ્ઞાનમાં બે તરવાર સમાતી નથી, એમ વિશ્વમાં બે જૈન નથી. એટલે જૈન માર્ગ છે તે અદ્વિતીય છે, અંતર અને બાહ્ય. અંતરનો તો ખબર ન પડે, અંતરમાં જૈન માર્ગ શું છે, નિષ્ઠિમુખ માર્ગ શું છે, એની તો કોઈ બહારમાં મૂર્તિ કોઈ મૂર્તિમંત સ્વરૂપ દેખાતો નથી. પણ જે એની બાહ્ય પ્રવૃત્તિ છે એ પણ અજોડ અજોડ અને અદ્વિતીય છે, એની બરાબરીની કોઈ પ્રવૃત્તિ કોઈ બીજા એની નકલ કરી શકે એ પરિસ્થિતિ રહી નથી, સમાય એવું નથી એમ કહેતું. એ જ્ઞાનમાં બે તરવાર સમાયની એવી પરિસ્થિતિ છે. કેમ કે એવી આ ઉત્કૃષ્ટ પવિત્ર દશા વર્તે છે જેને ભગવાન મોક્ષ તત્વના નામે પ્રસિદ્ધ કરે છે. આ જગ્યા ભગવાને એને મોક્ષ તત્વ કહી દીધું, નહીતર તો મોક્ષ મોક્ષ તો મોક્ષ તો હવે થશે એમને. અહીંયા મોક્ષ તત્વ કહી દીધું, મોક્ષ ની એટલી નજીક છે કે એને મુક્ત ભાવ વર્તે છે ને બંધ ભાવ વર્તો નથી, પ્રતિબંધ દેખાતો નથી. એ આંશિક મુક્તિ છે. આંશિક મુક્તિ છે એટલે જે મુક્તપણું છે એના દર્શન તો એમાં થાય છે. સંપૂર્ણ મુક્તિ અને આંશિક મુક્તિ એનો જ અંશ છે, મુક્તિનો જ અંશ છે. આ તો આ જે મુખ્ય અંશ છે, મુનિ છે તો મુખ્યપણે પ્રતિબંધ રહિત વર્તે છે. તે ખરેખર સંપૂર્ણ શ્રામણ્ય વાળા સાક્ષાત શ્રમણને મોક્ષ તત્વ જાણવું એને જ તમારે મોક્ષ તત્વ લીધે અહીંયા મોક્ષ નક્કી થશે એમ કહે છે. અહીંથી મુનિથી મોક્ષ નક્કી થાય છે. મુનિને જોતા મોક્ષ દેખાય છે. નામ છે ને એમ સમીર શિખર જઈએ તો સીધા લઈ દેખાય છે. ત્યાં એ વિચાર બહુ હતો. આ તો અહીંયા તો ડેરી છે ને આપ જો સ્થાન છે, પણ ખરેખર તો અહીંથી ઉપર બરાબર સમશ્રેણીએ તીર્થંકરો શાશ્વત તીર્થ છે ને, અનંતી ચોવીસીના કેટલા તીર્થંકરો થાય, અનંતા થાય, અનંતી ચોવીસીના આ વખતે 20 ગયા છે ને, 4 બીજેથી ગયા છે, એટલે 24 તીર્થંકર તો ત્યાંથી જાય છે. ત્યાં ઉપર જે સભા બરાબર સમશ્રેણીએ છે સિદ્ધોની સભા, એ બરાબર ક્યાંથી છે? એ તો એક મુનિ છે ખરેખર. એ મોક્ષ જોવાનું મુનિ છે, એ તો મોક્ષ જ દેખાય છે. જેનું સ્વરૂપ જોતા સાક્ષાત મોક્ષ નજરે તરે એ મુનિ છે. હા, પણ એ તો મોક્ષ દેખાય છે એમ છે. એમ એમ કહેવા પાછળ, ઉપચાર વ્યવહાર કરવા પાછળ પણ નિશ્ચિત દેખાડવો છે ને. વ્યવહાર કોને કહેવો કે નિશ્ચયને દેખાડે તે વ્યવહાર, એમ નિશ્ચયને પ્રાપ્ત કરાવે તે વ્યવહાર. વ્યવહારની વ્યાખ્યા આમ છે, પામી જે પરમાર્થને તે વ્યવહાર સંબંધ, પરમાર્થ જેમાં જણાય એમાં વ્યવહાર, એવો કોઈ પરમાર્થ એમાં દેખાય છે કે મોક્ષ તત્વ છે એ મુનિમાં દેખાય છે. અનંતમાં ભાગે છે એમ જોવું નથી, પણ જાત કોની છે એમ જોવું છે. ક્વોન્ટિટીનો સવાલ નથી, ક્વોલિટીનો સવાલ છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ ત્યાંથી થાય છે. જેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહ્યું, જ્ઞાન લક્ષણ બાંધ્યું, હવે એની ક્વોન્ટિટી મૂકો તો ક્યાં થવાનું છે? જ્યાં આત્માનું જે સ્વરૂપ છે એની પાસે કેવળ જ્ઞાન જો અનંતમાં ભાગે છે, કાળી જે જ્ઞાનમય સહજ જ્ઞાનમય જે તત્વ છે એની પાસે કેવળ જ્ઞાનમય કેવળ જ્ઞાન જો અનંતમાં ભાગે છે તો એ જ્ઞાન લક્ષણ જો ઉપયોગ લક્ષણ જેવી એનું શું હિસાબ કાઢવો? જાત પકડે છે, સ્વભાવ પકડે છે, સિદ્ધો લાઈન જેવી છે ત્યારે સ્વભાવનું ગ્રહણ છે એમાંથી સીધો આખો સ્વભાવ એ કોઈ એના અંશ ઉપર નજર નથી, કેટલા મેં અંશે છે એ જ્ઞાનનો વિષય નથી ત્યાં. જ્ઞાનનો વિષય તો સ્વભાવ છે. હા, ચોથે પાંચે પ્રવૃત્તિ છે પણ પ્રતિબંધ ઘણો જોવામાં આવે છે. ઉપયોગ ને પરદ્રવ્યની પ્રવૃત્તિનો પ્રતિબંધ ઘણો જોવામાં આવે છે. એમાં મોક્ષની પ્રતીતિ કેમ થાય એમ કે છે. પણ જેનો ઉપયોગ અપ્રતિબંધ દશાને દશાએ વર્તતો હોય, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી કોઈ પ્રતિબંધ જેને વર્તતો નથી, જેને નંદનવન હોય તો એ છે ને સ્મશાન હોય તો પણ જેને એ છે. વિહાર કરતા કરતા કોઈ સ્મશાનમાં આવે, સ્મશાનમાં તો ચાલી ને જાય. વન ને બગીચો ને સારી હરિયાળી ધરતી હોય તો લોકો ત્યાં આવે છે, લોકોનો પરિચય થાય, લૌકિક જનનો સંગ થાય, તો મુનિ ચાહતા નથી. સ્મશાનમાં કોણ આવે? રાત્રે તો લોકો ડરે સ્મશાનમાં જઈને ધ્યાન બેસે. જેને વન હો કે સ્મશાન હો કોઈ પ્રતિબંધ નથી, આ ઠીક છે ને આ ઠીક નથી, ઠીક ઠીક પણ આનો પ્રતિબંધ ખરાશ થઈ ગયો છે. એવા મુક્ત ભાવને જોઈને મુનિને મોક્ષ કહી દે છે. એના ઉપયોગની મુક્તિ જોવે છે ને, આઝાદી છે એ જુદી વસ્તુ છે. મુક્તિ છે ને એ એક આઝાદી છે, એની એક મસ્તી જ જુદી છે. એ એક અનુભવનો વિષય છે, કોઈ કથનનો વિષય નથી રહેતો. એ બંધન છૂટી જાય, પરિણામમાં અટક છૂટી જાય ઉપયોગને, એ વિશે હાવ જુદો થઈ જાય છે. આહાર વિના ન ચાલે, પાણી વિના ન ચાલે, વસ્તુ વિના ન ચાલે, ઘર વિના ન ચાલે, સંયોગ સમૂહ ઓઠ વિના ન ચાલે, વૃદ્ધ થાય ને ઘરમાં કોઈ ન હોય, પતિ હોય અને એની પત્ની ગુજરી જાય કે પત્ની ને પતિ ગુજરી જાય તો કોઈ રહ્યું નહીં, એકલાથી કોણ કરશે? એને ઓઠ જેવું લાગે છે, સંયોગ હોય એને ઓઠ જેવું લાગે છે. એ બંધન છે એનો ખ્યાલ નથી આવતો. આના વિના ન ચાલે એ મારી વૃત્તિને બંધન છે એમ સમજાતું નથી, આના વિના ન ચાલે એમ લાગે છે. આ તો જાત જ જુદી છે. મુક્ત ભાવ ને કહે એને આશ્રય લાગે છે કે આનો મને આશરો છે, મને ચીજ છે, મને ઓઠ છે, મને કામમાં આવે છે, મારી કામની ચીજ છે, મને અનુકૂળ પડે છે, એની પરાધીનતા છે. આ તો એમ કહે છે કે મુક્ત ભાવની મસ્તી જ કોઈ અલૌકિક વસ્તુ છે, જે ઉપયોગને કોઈ પ્રતિબંધ નથી અને ફક્ત અંતરમણતામાં જ વર્ચા કરે છે સ્વરૂપમાં જ રેમા કરે છે અને સ્વરૂપના અણાકુળ આનંદના તીવ્ર ઉપભોગ તીવ્ર આસ્વાદને વેજા કરે છે એને જગત નહીં હોવા બરાબર છે. ત્યાં બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એ સૂત્ર ક્યાં છે એને બ્રહ્મ સાચો છે અને જગત આખું એને માટે છે હોય તો નહીં હોવા બરાબર છે એને કઈ લેવા દેવા એને મોક્ષ તત્વ જાણવું એમ કે શ્રીવાજી ખરેખર સંપૂર્ણ સામાન્ય વાળા પૂરી તાકાતથી આત્માને સાધે છે તે સાક્ષાત સામાન્ય મોક્ષ તત્વ જાણવું એને તમારે પ્રત્યક્ષ મોક્ષ જાણવું કે આવો મોક્ષ હોય છે. કારણ કે પહેલાના સકળ કર્મના ફળ તેણે લીલાથી નષ્ટ કર્યા હોવાથી જૂના જે બંધાયેલા કર્મના ફળને તો રમત માત્રમાં જેણે ખલાસ કર્યા છે. કેમ કે ઉદય આવે છે પણ આનો ઉપયોગ અંદરથી છૂટતો ઢેફા દુખા થઈને ભાંગી જાય તો એમાં એને કઈ આત્માને લેવા દેવા નષ્ટ કર્યા હોવાથી અને નૂતન કર્મ ફળને તે નિપજાવતો નહીં હોવાથી નવા કર્મ ફળ તો એમને થાય એવું કોઈ પરિણામનો પ્રકાર જ નહીં હોવાથી ફરીને પ્રાણધારણ રૂપ દીનતાને નહીં પામતો થકો આમ છે. એવા મુનિ લીધા છે કે ચરમ શરીરી હોય મોક્ષ તત્વ છે ને ચરમ શરીરી મુનિને લીધા છે કે આ તો મોક્ષ પાયમાં કે પામશે જેની સ્થિતિ થઈ ગઈ છે. ફરીને પ્રાણધારણ રૂપ દીનતા આ 10 પ્રાણ નું ધારણ કરવું 6 થી માંડીને 10 પ્રાણ સુધી ધારણ કરે છે એવું પરાધીનપણું દીનતા એટલે પરતંત્રપણું પરાધીનપણું ને નહીં પામતો થકો. દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે બીજો ભાવ જ જ્યાં પરાવર્તનનો નહીં થતો હોવાને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત વૃત્તિ વાળા રહે છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિર વૃત્તિ વાળા રહે છે એ શબ્દ અહીંયા અનવસ્થિત લીધો છે. અનંત ભાવાંતર રૂપ પરાવર્તનો વડે અનવસ્થિત વૃત્તિ વાળા છે સ્વરૂપમાં જેની વૃત્તિ નથી એને અનવસ્થિત વૃત્તિ કહી છે. દ્રવ્યલિંગી મુનિએ જેને ઘર બાર રાજપાટ છોડ્યા છે છતાં આત્માનું ગ્રહણ કર્યું નથી શુદ્ધાત્માના ગ્રહણ વિનાના છે એકલો બાહ્ય ત્યાગ હોવા છતાં આત્મદશા જેને પ્રગતિ નથી એટલે કે અજાણપણે પણ જે શુભ ભાવમાં સંતુષ્ટ થઈને રહ્યા છે અથવા જેને શુભ ભાવને જ ધર્મ અથવા શુદ્ધાત્મા માન્યો છે શુભ ભાવની શાંતિને આત્માની શાંતિ માની છે અને શુભ ભાવને એને શુદ્ધ પરિણામ માન્યો છે બહારની સ્થિતિ એક સરખી દેખાય મોટો ફેર એટલે એક સંસાર તત્વ ને એક મોક્ષ તત્વ એ કે અયથાર્થપણે ગ્રહણ કર્યું છે એ કે યથાર્થપણે ગ્રહણ કર્યું છે. વર્તમાનમાં ગુરુદેવ જે શુભભાવને વિશેષપણે અધર્મ અને અનેક શબ્દોથી વિષકુંભ ઝેર વિષ્ઠા એ વગેરે કહે છે એની પાછળ હેતુ છે કે જીવ દ્રવ્યલિંગી પર્યંત ભૂલ ખાધી છે તો એમાં ખાધી છે દ્રવ્યલિંગી પર્યંતની ક્રિયા કરી અને અંગ પૂર્વાદી શાસ્ત્રો મહિનો એ શું ભાવ મારીને એને બધું કાર્ય કર્યું છે, નથી કર્યું એવું કઈ છે નહીં, કે બાકી રાખ્યું નથી. કેમ કે એક ભૂલવાનું સ્થાન છે, ભૂલવાનું એ સ્થાન છે, સાવચેત રહેવા જેવું છે. શું ભાવ આવશે, શુદ્ધિની પ્રાપ્તિના પ્રયત્નમાં પણ શુભ ભાવ જ આવશે. પ્રયત્નના કાળમાં જે શુદ્ધિ થઈ નથી, તો એ શુભ ભાવ આવશે. પણ તું અહીંયા તને લાલ બત્તી એ છે કે દ્રવ્યલિંગી સુધી એમાં ફેલ થયા છે, તું સંભાળીને ચાલીએ એટલી વાત છે. દ્રવ્યલિંગી પર્યંતના આમાં ભૂલ ખાઈ ગયા છે, શું સંભાળીને ચાલ. શું કહી દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં અવસ્થિત વૃત્તિ વાળો રહે છે. મુનિ છે એ પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિર ચિત્ત વાળા, સ્થિર ઉપયોગ વાળા રહે છે. આ સંપૂર્ણ સામાન્ય વાળા જીવને બીજા ભાવરૂપ પરાવર્તન એટલે પલટાવું થતું નથી. પોતાના શુદ્ધોપયોગથી માંડીને પલટીને રાગમાં આવે એ સંપૂર્ણ સામાન્ય વાળાને બનતો નથી. તે સદા એક જ ભાવરૂપ રહે છે, શુદ્ધ સ્વભાવમાં સ્થિર પ્રણતિ રૂપે રહે છે. તેથી તે જીવ મોક્ષ તત્વ છે. મુનિના શુદ્ધોપયોગને આ મોક્ષ તત્વ કહેવામાં આવે. એના ઉપર સંસ્કૃતિ અથો મોક્ષ સ્વરૂપમ પ્રકાશયતિ. આ ગાથામાં મોક્ષના સ્વરૂપને પ્રકાશે છે. અજથાચાર વિદ્યુક્તો નિશ્ચય વ્યવહાર પંચાચાર ભાવના પરિણત્વાત અયથાચાર વિયુક્ત વિપરીત આચાર રહિત ઇતિ અર્થ. નિશ્ચય અને વ્યવહાર પંચાચાર જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વિધિ એવા પાંચ આચારથી પરિણત હોવાની લીધે વ્યવહારે અને નિશ્ચય એમ નથી કે નિશ્ચય અમને વર્તે છે, વ્યવહાર અમારો ભલે ગમે તેમનો. એ મુનિની દશામાં એ ગડબડ ચાલે, એનો વ્યવહાર નિશ્ચય સળંગ સાંગોપાંગ નિર્દોષતા છે. એવી ભાવના એવી પરિણતિએ પરિણત હોવાથી જે અયથાચાર રહી છે, યુક્ત એનાથી વિયોગ યુક્ત નહીં કે વિયુક્ત એનાથી રહિત છે, એટલે કે વિપરીત આચરણ રહિત છે એવો એનો અર્થ છે. એનો બીજો અર્થ કર્યો છે રથ પદ પદની છીદો સહજાનંદ એક સ્વભાવ નિજ પરમાત્મા આદિ પદાર્થ પરિજ્ઞાન સહિત યથાર્થ પદ નિશ્ચિત હો. યથાર્થ પદ પોતાનો આત્મા, પોતાને જાણ્યા વિના નહીં જાણ્યો નિજ રૂપ કો સબ જાણ્યો છો ખોખ. યથાર્થ પદ પોતાનું પદનો નિશ્ચય કરવો તો યથાર્થ પદ નિશ્ચય છે. સહજાનંદ એક સ્વભાવ નિજ પરમાત્મા આદિ પદાર્થ ત્યાંથી માંડીને એ સિવાયના જેટલા કોઈ છે તે બધા પર પદાર્થ છે. પરમાં કોણ કેટલા કેવા છે એનું કાંઈ પ્રયોજન છે નહીં, એનું કોઈ પ્રયોજન નથી. પોતાના અનુભવમાં સ્વસંવેદનમાં આવતો એવો જે આત્મા બસ એ સ્વ પદાર્થ છે, એ સિવાયના બાકીના બધા પરપદ છે અને સ્વપદમાં કોઈનો સમાવેશ થતો નથી. એવું વેદનથી અનુભવથી નિશ્ચિત થાય છે એને એનું પરિજ્ઞાન કહેવામાં આવે છે. એનું સંપૂર્ણ જ્ઞાન છે. એવું સ્વપર પદાર્થના પરિજ્ઞાન સહિતત્વાદ સહિતપણું હોવાને લીધે જેને યથાર્થ પદનો નિશ્ચય છે. યથાર્થ પદનો નિશ્ચય છે એટલે મારું સ્વરૂપ મારામાં છે, મારાથી બહાર મારું સ્વરૂપ ક્યાંય છે નહીં. સ્વપ્નાંતરમાં પણ પરપદાર્થમાં પરપદમાં સ્વપદ જેને જણાતું ક્યાંય નહીં. ભ્રાંતિ થવાનો કોઈ અવકાશ જેને એવું વિશે પાંચ રત્ન કયા છે ને એક એક ગાથાને રત્નની ઉપમા આપી છે. એટલે એની અંદર તાત્વિક વિષય લીધો છે. જૈન દર્શનનો જે તત્વનો વિષય છે એની અંદર સંક્ષિપ્તમાં લઈ લીધો છે. જે યથાર્થ પદ નિશ્ચિત છે પસંતપ્પા પ્રશાંતાત્મા વિશિષ્ટ પરમ ઉપસંભાવ પરિણત નિજાત્મદ્રવ્ય ભાવના સહિતત્વાત પ્રશાંતાત્મા વિશિષ્ટ પરમ ઉપસંભાવ પરિણત. એટલે પ્રશાંત મુનું તો અહીંયા જ્યાં મિથ્યાદ ગયું અને ઉપયોગ સમેતાયને સ્વરૂપમાં એકવાર આવ્યો એ કોઈ આત્માના અપૂર્વરસથી આવે છે. એ પ્રશાંતિ તો થઈ છે પણ આ કેમ કીધું વિશિષ્ટ પરમ ઉપસંભાવ પરિણત. એટલું નહીં જેના પરિણમનમાં ઉપસંભાવની પરિણતિ પરિણામની પણ વિશિષ્ટતા છે. વિશિષ્ટતા છે એટલે ઉત્કૃષ્ટતા છે ઉગ્રતા છે. એવું જે નિજ આત્મદ્રવ્ય ભાવના સહિતપણું છે તેને લીધે જે પ્રશાંતાત્મા છે એમને કહ્યું કે ઉપસર્ગ આવે છે છતાં એ ગુસ્સો મને ક્રોધ આવતો નથી. તો દ્રવલિંગીને નથી આવતો. ચામડી ઉતરડીને ખાર છાંટે તો દ્રવલિંગીને ક્રોધ થાય નહીં. ક્રોધ થાય એવું દેખાય નહીં. ક્રોધ થાય નહીં એટલે ક્રોધ થયો છે એમ દેખાય નહીં. આમ ક્રોધનો ઉપયોગ એ નથી. કેમ કે એને કઈ નક્કી કર્યું છે ને નિશ્ચિત આમ કર્યું છે કે હું તો જૈન ન મુનિ છું. હું મુનિ છું. મુનિને કશાય થાય ગમે તે પરિસ્થિતિ થાવ નહીં. મને કશાય હોઈ શકે તીવ્ર કશાય મને આવે. મુનિના બાહ્ય મુનિપણાના આધારે પરિણામનો આધાર તો એને બાહ્ય દીક્ષા લીધી છે એ આધારે એને પરના આધારે તો આટલી મનની શાંતિ જે રાખે છે છતાં એને અહીંયા ભગવાન પ્રશાંતાત્મા કહેતા નથી. એટલે આ વાત લીધી છે કે નિજ આત્મદ્રવ્ય ભાવના સહિતત્વાત જેની શાંતિનો આધાર અનંત શાંતિનો સ્વભાવ અનંત શાંતિનો પિંડ છે એ જેનો આધાર છે ખરેખર. એટલે એની શાંતિની જાત છે એ જે આત્મશાંતિ છે એ રૂપ એની જાત છે. તેથી એને પ્રશાંત આત્મા કહેવામાં આવે છે. શાંત સ્વરૂપ અનંત શાંત સ્વરૂપ જે સ્વરૂપ નિજ સ્વરૂપ નિજ સ્વભાવ એમાં પરિણતિ તરબોળ થયેલી છે. ઉપયોગ એમાં ઊંડો ઊંડો ઉતરીને પ્રસરી ગયો છે એટલે એને પ્રશાંતાત્મા કહેવામાં આવે. એવું જે પ્રશાંતાત્મા થયા છે એનો કરતા જેનો જે પોતે કરતા થઈને આવા પરિણામ રૂપી કાર્યમાં છે. સંપૂર્ણ સામાન્ય સંત તે સંપૂર્ણપણે સાધુ થયો થકો. સંપૂર્ણ સામાન્ય સંત ચિરમ બહુતર કાલમ ન જીવતી ન તિષ્ઠતી, તે બહુ કાળ જીવતો નથી એમ લીધું. આ કરે ચિરમ ન જીવતી, અહીંયા કોઈને એમ કહે કે તમે લાંબુ નહીં જીવો તો હાર્ટ ફેલ થાય, ભાષા એવી બીજી છે. એ સંસારમાં લાંબુ જીવતો મોક્ષ થઈ જાય છે. સંસારી પ્રાણીને તો મોક્ષ માટે તેડવા આવે તો ના પાડે. હમણાં નહીં આવે છે દ્રષ્ટાંત આવે. જમના દૂધ નહીં, ભગવાન વિમાન લઈને આવ્યા હતા વિષ્ણુમાં. એ કથા આવે છે. ભગવાનના ભક્ત હતા, શેઠ હતા મોટા, ભગવાનના ભક્ત હતા. ભગવાન ભજન કર્યા કરે આખો દિવસ એમ લાગે. હો બાકી તો બધું મમતા પડી હતી ઘણી કુટુંબ પરિવારની, પણ આ બારમાં પ્રવૃત્તિ કે ભગવત ભજન જાણે કર્યા કરે છે. દુકાનો આયલા કરતી હોય, આપણે કાંઈ કરવું નહીં, આપણે ભગવત ભજન કરવું. પછી એમાં તો એવી રીતે બધી વાતનો પ્રકાર એવો આવે કે ભગવાનની એમ છું લાવવાની પરીક્ષા કરો. બહુ મારી ભક્તિ કરે છે, પરીક્ષા કરો. એને ચાલો હવે આપણે ત્યાં અહીંયા શું કામ છે તમારો વૈકુંઠમાં જે સ્થાનો એમ કે આપણે તો હું અહીંયા આપની સેવા જ કરું છું ને, હું ક્યાં બીજાની સેવા કરું છું. વાણી હારિયા ને આ જરાક છોકરાના લગ્ન બુગન આવે છે, એટલું કામ પતી જવા દો. બહુ સારું, લગ્ન પછી તેડવા આવીશ. પણ આ વિમાન લઈને આવ્યો છું તો કે ભાઈ અત્યારે નહીં, ફરીને આવજો. એ ભગવાનના કાઢ્યા પાછા, છોકરાના લગ્ન થઈ ગયા એટલે વળી પાછા ભગવાન આવ્યા. એવી બધી કલ્પના દોડાવી, ઓલાની મમતા બતાવી છે ને. આ લગ્ન બગન થઈ ગયા, હવે આવવું છે, વિમાન બાર ઊભું છે. અત્યારે નહીં, દીકરાની ઊભું અઘાણી આવી જાય ને તો મારો વંશ વિલો બરાબર ચાલે. ઠીક એમ કરો ભાઈ. હા વળી પાછા આવ્યા તો કે આજે દીકરો મોટો થઈ જાય ને, ઘરમાં ધ્યાન હું એનું રાખું છું હરખું. વળી મોટો થાય એ ભણે, એમને એમને એક પછી કામ એને એટલી રુચિ પડી છે. શેઠ મરીને ગયા, વિસ્તારનો કીડો થવા થયો, ત્યાં આવ્યા ભગવાન પાછા. હાલ ભાઈ વિમાન લઈને આવ્યો છું અને અહીંયા ગંધાતા ઉકડામાં પીડ્યો છું, તો અહીંયા મને મજા છે ને એ ક્યાંય મજા નથી. હો તમારે આવવું જ નહીં એમ. જીવની જે પર્યાય બુદ્ધિ છે, કેમાં જે પર્યાયને એ પ્રાપ્ત થાય છે એમાં એને આત્મબુદ્ધિ એટલી થાય છે કે એને ત્યાંથી છૂટવું ફાવતું. દ્રષ્ટાંત તો પર્યાય બુદ્ધિ ઉપર લાગુ પડે. અહીંયા શેઠ હતો અને ત્યાં થયો વિસ્તારનો કીડો, તો પણ એને જે તે કર્મ પ્રાપ્ત પર્યાય છે ત્યાંથી છૂટવું એને ગમતું નથી. અહીંયા કે છે ચિરમ બહુતર કાલમ ન જીવતી ન તિષ્ઠતી, એ બહુ કાળ પર્યંત જીવતા નથી. એટલે કે એને લાંબો સમય સંસારમાં પરિભ્રમણ ભવાંતર થવું, બીજા ભવમાં જવું એવું એને બનતું નથી. ન તિષ્ઠતી, ન જીવતીનો અર્થ ન તિષ્ઠતી, સંસારમાં તે ઉભા રહેતા નથી. કહો કે ઓ ફલે, સંસાર છે એને નિષ્ફળ થઈ ગયો છે, સંસારના કોઈ ફળ એને મળતા નથી. દુઃખ ફળ છે ને બધા, शुद्धात्म संवीति समुत्पन्न सुखामृत रसास्वाद रहितत्वेन अफले फल रहिते संसारे। अवर्थ की रस है कि शुद्धात्म संवितिं समुत्पन्न, ये शुद्ध आत्मा ना स्वसंवेदन मा सम्यक प्रकारे उत्पन्न थी उसे, आत्मा ने अभेद वेदन मा स्वसंवेदन मा जे सम्यक प्रकारे उत्पन्न थयो छे एवं सुखामृत सुख रूपी अमृत। आम तो कोई अमृत नाम नु पीणू जगत मा छे नहीं, कि एवं कोई पीणू पीए ने एने ए मरे नहीं, पण आत्माना सुखरसनो जे स्वाद छे એ એટલો આનંદ અને સુખમય હોય છે કે એને સ્વાદની અપેક્ષાએ અમૃતનો સ્વાદ કહેવામાં આવે છે। એવો સ્વાદ લેનારને મરણ થતા નથી, મરતો નથી, એનું નિર્વાણ થાય છે ને એને મરણ નથી કહેવાતો, તેથી તેને અમૃત કહેવામાં આવે છે। બે અપેક્ષાએ લાગુ પડે છે। બહુ મીઠું એટલે નથી કહેતા, મીઠું અમૃત જેવું છે, એ તો બધું રાગની મીઠાશ છે, આ તો આત્માની શાંતિનું વેદન છે। શુદ્ધાત્મ સંવિતિ સમુત્પન્ન, શુદ્ધ આત્માના સ્વસંવેદનમાં સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલું સુખરૂપી અમૃત, તેના રસાસ્વાદ રહિત સંસારના કોઈ પણ પ્રસંગમાં આત્માના સ્વસંવેદનનો સ્વાદ આવે હું નથી, ગમે તે પ્રકારનો શુભ ભાવ હો, અશુભ ભાવમાં તો પ્રશ્ન રહેતો નથી, પણ જે સંસારના ફળ છે એ એનાથી રહિત છે, જેનાથી આત્મા સહિત છે એનાથી સંસારના ફળ રહિત છે, એટલે એને અફળ કહેવામાં આવે છે। અફળ રહીતે સંસારે, અફળે એટલે ફળ રહીતે સંસારે, એવા ફળ રહી સંસારમાં તે સંપૂર્ણ સામાન્ય વાળો થયો શકો જીવ બહુ કાળ જીવતો નથી, એનો સંસાર પૂરો થઈ જાય છે એમ કે સંસારમાં જીવતો નથી। કિંતુ શીઘ્રમ મોક્ષમ ગચ્છતિ ઇતિ, પરંતુ શીઘ્રપણે મોક્ષમાં જાય છે, આ શીઘ્રપણે મોક્ષમાં જાય છે તેથી એને આ મોક્ષ તત્વ કહેવામાં આવ્યું છે। શા માટે એને મોક્ષ તત્વ કહ્યું મુનિને, કે શીઘ્રમ મોક્ષમ ગચ્છતિ ઇતિ, પરંતુ તે શીઘ્રપણે મોક્ષમાં જાય છે તેથી તે પોતે મોક્ષ તત્વ છે। અયમત્ર ભાવાર્થ કે ઇથમભૂત મોક્ષ તત્વ પરિણત પુરુષ એવ અભેદેન મોક્ષ સ્વરૂપમ જ્ઞાતવ્યમ ઇતિ, પર્યાય ને એમ અહીંયા પાછળ લીધું હતું ને 271 માં એમ સૂત્રાર્થ લીધો કે ઇથમ સંસાર પરિભ્રમણ પરિણત પુરુષ, સંસારના પરિભ્રમણની પરિણતિ વાળો પુરુષ એટલે આત્મા, અભેદ નહી તેને જ સંસાર કહેવામાં આવે છે એમ, અહીંયા આ પ્રકારે મોક્ષ તત્વ પરિણત આત્મા છે એને અભેદ નહી આત્માને જ મોક્ષ તત્વ કહેવામાં આવે છે। જેમ ચોરીનો ભાવ કરે એવા માણસને ચોર કહેવામાં આવે છે, મુક્તિના પરિણામ જેના છે એને મોક્ષ તત્વ કહેવામાં આવે છે। 272 233 મથાળું। હવે મોક્ષ તત્વનું સાધન તત્વ પ્રગટ કરે છે, આવો મોક્ષ સાથી થાય છે એનું સાધન પ્રગટ કરે છે। સમમ વિદિદ અપદત્થા सत्ता वहीं बहितम मध्यथम विशेषु नाव सत्ता जेते सुद्धति निदिथा તથ્યપણે પદાર્થોને જાણતા થકા આ પાયાની વાત લીધી છે. બાય સંગ તો ઘણા છોડે છે, એ તો પેલું 171માં દ્રવલિંગનું દ્રષ્ટાંત લીધું છે. પણ સમ્યકપણે આત્માની અભિમુખ થઈને સમ્યક દિશા સૂચન છે, એનો સામાન્ય અર્થ સત્ય થાય છે. સત્યપણે સત્યપણે પદાર્થોને જાણતા, એ સત્ય કાર્ય ક્યારે છે કે સ્વસન્મુખ થઈને ઉપાધિ ભૂત એવું જે પોતાનું સ્વરૂપ છે એને સ્વસન્મુખપણાની ઉપાધિતામાં ઉપાધિ કરે અને પરથી ઉન્મુખ થઈને પરનું સાક્ષાત હેયપણું કરે તો એને પરને પર તરીકે જાણ્યું, સ્વને સ્વ તરીકે જાણ્યું. એમ સમ્યકપણે પદાર્થોને જાણતા થકા, એમને એમ તો સંગ તજે છે ઘણા, સમ્યકપણે સ્વરૂપને જાણીને જે અંતરબાય સંગને છોડે છે, બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને, બહિરંગની અંદર સંયોગ બધા અને અંતરંગમાં જેટલા વિકાર છે, વિકારનું જે મમત્વ છે એ તમામને છોડી દેવા એને અંતરંગ પરિગ્રહ છોડ્યો એમ કહેવામાં આવે છે. કેટલા પરિગ્રહના ભેદ છે એમાં આવશે, ચતુર્દશ, 14 ભેદ, મિથ્યાત્મા આદિ ચતુર્દશ ભેદ ભિન્નમ, બહિષ્ઠમ ક્ષેત્ર અવસ્થા આદિ અનેકવિધમ, માધ્યસ્થમ મિથ્યાત્મા આદિ ચતુર્દશ, ચતુર્દશ છે 10 by 12 14 બાહ્ય અભ્યંતર પરિગ્રહને છોડીને વિષયોમાં આસક્ત નથી, પર વિષય જ્ઞાનમાં પ્રતિભાસવા છતાં એમાં જેને આસક્તિનો સ્થિતપણાનો ભાવ થતો નથી, પરિણામ થતા નથી, તેમને શુદ્ધ કહેવામાં આવ્યા છે. એવા મુનિને શુદ્ધ નામથી, ટૂંક એવા શુદ્ધ નામથી કહેવામાં આવ્યા છે. એટલે કે એવું જે એવી દશાની પ્રાપ્તિ કરી તેને મોક્ષનું સાધન કહેવામાં આવે છે. જો ગાથાનો વિષય એ છે ને કે મોક્ષનું સાધન શું, કે મુનિ દશા અંગીકાર કરવી, સમ્યકપણે સ્વપર પદાર્થને જાણીને બાહ્યાભ્યંતર પરિગ્રહને છોડીને પર વિષયમાં અનાસક્ત પરિણામમાં આવી જવું તેને મોક્ષનું સાધન તત્વ કહેવામાં આવે છે. એ ખરેખર મોક્ષનું સાધન છે. એમ કહીને એમ કહ્યું કે મુનિ દશા છે એ મોક્ષનું અનન્ય સાધન છે. એ વગર કોઈ મોક્ષમાં સીધો એનો મોક્ષ થાય, મુનિ દશામાં આવે નહીં અને એનો મોક્ષ થાય એવું કોઈ કાળે બને નહીં. બધી ગડબડ છે જગતમાં. આવી મુનિ દશાને માને નહીં, એટલે સાધન ને માને નહીં અને સાધન એ માને કે મોક્ષ છે અમારામાં. સાધન ને માનતા નથી એને સાધન માને, ગડબડ છે આ બધું. મોક્ષ ને ના માને આમાં એ છે જે આ કથા નાખી છે ને શ્વેતાંબરમાં. શ્વેતાંબરમાં આ કથા નાખી એના કરતા એ આમાં છે. પરિણામ ના ક્રમ ની ખબર નથી. કસાય મંદ થયા વિના અભાવ થઈ જાય એમ કદી બંધો. યોકે કસાય મંદ કરતા એનો અભાવ થાય એમ નથી, પણ અભાવ કરતા મંદ થઈ જાય આમ છે. ઊંધું પકડે તો આમ આમ આખું તત્વ પલટાઈ જાય. કસાય મંદ કરતા અભાવ થશે એમાં તત્વ આખું ઉલટું થઈ જાય, વિપરીત થઈ જશે. એ તત્વ નું વિપરીત ગ્રહણ છે. પણ કસાયના અભાવ થવા વાળાને કસાયની મંદતા આવ્યા વિના એવો જે પરિણામનો નિયમ છે, સિદ્ધાંત છે, એ સમજે નહીં એમને મોક્ષ થઈ ગયો એમ કોઈ કહે. કેમ કે પહેલા એને તીવ્ર કસાયથી ગ્રહણ કર્યું છે. કેમ એમ થાય છે કે તીવ્ર કસાય દ્વારા પર વિષયને એને ગ્રહણ કર્યા છે. એ મંદ કસાયમાં એને છોડવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહીં એમને. એથી પાર જે શુદ્ધિનો વિષય છે એનું પરિણામ આવે એવું કદી કોઈને બનતો નથી. એવો નિયમ છે, સિદ્ધાંત છે. તેમને અહીંયા શુદ્ધ કહેવામાં આવ્યા છે. શુદ્ધ ના એટલું જ લીધું છે કે એને શુદ્ધા એ નિર્દિષ્ઠા એ મોક્ષ તત્વનું શુદ્ધ સાધન છે, અનન્ય સાધન છે, નિર્ભેળ સાધન છે. તેથી તેને શુદ્ધ કહેવામાં આવ્યા છે.
જય.